इंद्र महिता सीता आचार्य जिन शासनों नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेश्चिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जय जिनेन्द्र। रत्नकरंडक श्रावकाचार समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावकाचार माथी आपने 11 प्रतिमानु स्वरूप समझी रहा छे। गई काले आपने दर्शन प्रतिमानी बात करी। पहली प्रतिमा 11 प्रतिमा माथी पहली प्रतिमा दर्शन प्रतिमा। प्रतिमा कहो के प्रतिज्ञा कहो के पड़ीमा कहो ए बधानो एक ज अर्थ छे। श्रावक ने आवी 11 प्रतिमा अथवा तो 11 प्रतिज्ञा होय छे। एमां आपणे पहेली प्रतिमानी वात करी सम्यक दर्शन नी एमां वात आवी दर्शन प्रतिमानी वात आवी। हवे बीजी प्रतिमा व्रत प्रतिमा नी वात करता अहीं आचार्य भगवान कहे छे के व्रत प्रतिमा धारी नु लक्षण। श्लोक 138 रत्नकरंडक श्रावक आचार एमां श्लोक 138 निरअतिक्रमण निरअतिक्रमणम अणुव्रत पंचकम पी शील सप्तकम च अपि धारयते निशल्यो यो शौ व्रती नामतो व्रती कह। श्लोक 138 ना अर्थमा कहे छे के जे माया मिथ्यात्व अने निदान ए त्रण शल्यो थी रहित थईने यह निशल्य एटले शल्य रहित। तो कया शल्य छे माया मिथ्यात्व अने निदान ए त्रण शल्यो थी रहित थईने निरतिक्रमणम एटले अतिचार रहित। अतिचार रहित पांच अणुव्रतोने अणुव्रत पंचकम अने शील सप्तकम अने सात शील व्रतोने पण धारण करे छे। धारयति असौ व्रती नाम व्रती कहो मत ते व्रतधारीओने व्रत प्रतिमाधारी मानवामां आवे छे। जो शुं कहे छे कि जे माया मिथ्यात्व अने निदान एवा त्रण प्रकारना शल्योथी रहित थईने અતિચાર વિનાનું એટલે અતિચાર રહિત પાંચ અણુવ્રતોને અને સાત શીલવ્રતોને ધારણ કરે છે તે વ્રત પ્રતિમાધારી માનવામાં આવે છે। અને એને વ્રત પ્રતિમાધારી કોણ માને છે તો કે જે વ્રતધારીઓ છે તે એને વ્રત પ્રતિમાધારી માને છે। એ આચાર્ય ગણધર આદિ જે વ્રતધારીઓ છે તે એને व्रत प्रतिमा धारी माने छे एटले के एने व्रत प्रतिमा छे एम ए माने छे। टीकामां अहींया वात करी छे કે જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. અને કોના દ્વારા એ વ્રતિક માનવામાં આવ્યો છે? તો કહે છે કે વ્રતિઓ, એટલે કે ગણધર દેવ આદિથી એને વ્રત પ્રતિમાધારી માનવામાં આવ્યો છે. વળી નિશલ્ય એમ કહ્યું એટલે કે શલ્ય રહિત. કયા શલ્ય છે? મિથ્યાત્વ, નિદાન અને માયા, એ શલ્યોથી જે રહિત થયા છે અને એવા શલ્યોથી રહિત થયા થકા ધારણ કરે છે. શેને ધારણ કરે છે? તો કે નિરતિચાર પાંચ અણુવ્રતને ધારણ કરે છે અને સાથે સાથે બીજા સાત શીલવ્રતને ધારણ કરે છે. ત્રણ પ્રકારના ગુણવ્રત અને ચાર પ્રકારના શિક્ષાવ્રત એને સાત શીલવ્રત પણ કહેવામાં આવે છે. એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતને ધારણ કરનાર વ્રતિક શ્રાવક કહેવાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ જે ભાવાર્થ કર્યો છે એમાં કહે છે કે જે મિથ્યાત્વ, નિદાન અને માયા એ ત્રણ શલ્ય રહિત થઈને અતિચાર રહિત પાંચ અણુવ્રતોને અને સાત શીલવ્રતોને અર્થાંત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, તેને ગણધર આદિ દેવોએ વ્રતિક અર્થાંત બીજી વ્રત પ્રતિમાધારી શ્રાવક માન્યો છે. આનો થોડોક આપણે વિસ્તાર સમજીએ. પદ્મનંદી પંચવિસંતીમાં પદ્મનંદી આચાર્ય ભગવાને આ વિશે વાત કરી છે. એમણે એમ કહ્યું છે કે સમ્યક દર્શનની સાથે આઠ મૂળ ગુણ અને ત્યાર પછીથી પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત, એ રીતે આ સાત શીલવ્રત અને રાત્રે ભોજનનો ત્યાગ, એટલે રાત્રિ ભોજન ત્યાગ તથા પવિત્ર વસ્ત્રથી ગાળેલા પાણીનું પીવું તથા શક્તિ અનુસાર મૌન વ્રત આદિ આ બધું આચરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. આ બધું આચરણ હોય જ છે અને છતાં પણ એ આચરણ છે એ દ્વારા એને મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ નથી. આવું દેશ ચારિત્ર, પૂર્ણ ચારિત્રની દશા તો પછી પ્રગટ થાય છે, પણ પહેલા આવું દેશ ચારિત્ર છે, એટલે સમ્યક દર્શન છે અને આવું દેશ ચારિત્ર છે તો એ પાંચમા ગુણસ્થાનની દશા છે. તો એવા પાંચમા ગુણસ્થાને આ બધું એને હોય છે અને આ બધો જે ભાવ છે તે સાથે રહેલો ભાવ છે, સહચર ભાવ છે, શુભ ભાવ છે અને એના દ્વારા તો પુણ્યનો બંધ પડે છે. એટલે અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે કે આ બધું આચરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. એ ધર્મનું કારણ નહીં, ધર્મનું કારણ એટલે કે મોક્ષનું કારણ નહીં, એ મોક્ષ માર્ગ નહીં, પણ મોક્ષ માર્ગમાં આ સાથે હોય જ છે, આ વસ્તુ સાથે હોય જ, ન હોય એમ હોતું નથી. એટલે જેટલો શુદ્ધ ભાવ છે પોતાના સ્વરૂપને વિશે, જેટલો લીનતાનો ભાવ છે, એ ભાવ સંવરની દશા છે, એ વખતે કર્મનો બંધ થતો પણ નથી અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એને નિર્જરા થાય છે, એ ધર્મ અને સાથે રહેલો આવો દેશ વ્રત સહિતનો જે ચારિત્રનો ભાવ અને એ પ્રમાણેની એની ક્રિયા, એ પુણ્યબંધનું કારણ છે. એટલે બંને સાથે છે, પણ આવા શુભ ભાવને અહીંયા વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવ્યું છે. કેમ કે એ સમ્યક દર્શન સહિત છે, એને અંતરંગ ચારિત્ર છે, માટે એને વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવ્યું છે. હવે અહીંયા જે વાત કરી શલ્યની, તો શલ્ય વિશે જરા સમજવાની જરૂર છે. કેમ કે એમ કહ્યું ને કે શલ્ય રહિત, તો મોક્ષશાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્રમાં ઉમા સાતીજી ભગવાને બહુ સરસ વાત કરી છે કે નિશલ્યો વ્રતિ, નિશલ્યો વ્રતિ એટલે કે વ્રતિ જીવ શલ્ય રહિત જ હોય છે, એને શલ્ય હોતા જ નથી. જેને વ્રત છે એને શલ્ય કેવા, એને શલ્ય હોય જ નહીં. પોતે એમ કેવડાવે પોતાની જાતને કે પોતાને વ્રત છે, અને જો શલ્ય હોય તો એ વ્રતી હોય જ નહીં. કેમ કે ઉમાશાતીજી ભગવાને તો એમ કહ્યું કે નિઃશલ્યો વ્રતી, વ્રતી જીવ શલ્ય રહિત જ હોય છે. કેવા છે શલ્ય એનો જરા વિચાર કરીએ. અને શલ્ય શું છે તો શલ્યની વ્યાખ્યા કરતા અહીંયા કહ્યું છે કે શરીરમાં ભોંકાયેલા બાણ, કાંટા વગેરે શસ્ત્રની માફક જે મનમાં બાધા કરે તે શલ્ય છે. શરીરમાં આ બધું ભોંકાય છે, બાણ કે કાંટા કે સોય જે ભોંકાય છે, શસ્ત્ર ભોંકાય છે અને એ દુઃખનું કારણ થાય છે, એવી રીતે મનની અંદર જે બાધા કરે છે એ શલ્ય છે. અથવા આત્માને કાંટાની માફક જે દુઃખ આપે તે શલ્ય છે. અને આવા શલ્યના ત્રણ ભેદ છે, મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય. મિથ્યાત્વ શલ્ય એટલે શું? ઊંધી માન્યતા, વિપરીત માન્યતા, આત્માના સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ. આત્માનું જેવું સ્વરૂપ છે એવી સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ, તે મિથ્યા દર્શન શલ્ય છે. મિથ્યાત્વનો તો ઘણો વિસ્તાર થાય, પણ આપણે તો અત્યારે એટલી જ વાત લઈએ છીએ કે પોતાના સ્વરૂપ સંબંધી જેને મિથ્યા શ્રદ્ધા છે તે મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના સ્વરૂપની રમ્યક શ્રદ્ધા નથી તે મિથ્યાત્વ સહિત મિથ્યા દ્રષ્ટિ છે, અને એ મિથ્યા દર્શન શલ્ય છે. આત્માના સ્વરૂપની જેવી છે તેવી શ્રદ્ધાનો અભાવ એ મિથ્યા દર્શન શલ્ય છે. બીજું શલ્ય છે માયા શલ્ય. માયા શલ્ય એટલે છળ, કપટ, ઠગાઈ, એ માયા શલ્ય છે. કોઈ પણ પ્રકારે છળ કરવા, કપટ કરવા, ઠગાઈ કરવી તેને માયા શલ્ય કહેવું છે. પોતાની જાતને છેતરવી એ મોટામાં મોટું માયા શલ્ય છે. પોતે ધર્મનું સ્વરૂપ જાણે છતાં તેને આચરે નહીં, અને ઉપરથી એમ કહે કે અત્યારે તો અમને આમ જ હોય, અત્યારે વર્તમાન દશામાં તો અમને આમ જ હોય, પોતાના દોષને ઢાંકવાનો પ્રયત્ન કરે. એવું છળકપટ, એવી ઠગાઈ, પોતાની સાથે જે ઠગાઈ એ માયા શલ્ય છે. પરની સાથેની ઠગાઈની તો વાત જવા દો, એ તો સ્થૂળ વાત છે. પણ જીવ પોતે શરીરથી જુદો છે, ભિન્ન છે, અને શાસ્ત્રના અભ્યાસ દ્વારા જ્યારે એણે એમ જાણ્યું છે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે અને એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે, એવું જાણવા છતાં એનું દુર્લક્ષ સેવે અને પાછો ઉપરથી એ એમ માને કે એ બધું તો જ્યારે થવાનું છે ત્યારે થશે, અત્યારે તો અમને આમ જ હોય, આ બરાબર છે, તો એ પોતાની સાથે એટલે પોતાના આત્માની સાથે, પોતાના આત્માના સ્વભાવની સાથે એ છળ કપટ કરી રહ્યો છે, ઠગાઈ કરી રહ્યો છે. એ પુરુષાર્થ નથી ઉપાડતો, જે સમજ્યો છે અને પુરુષાર્થ નથી ઉપાડતો એને એ પ્રકારે સૂક્ષ્મ માયા શલ્ય અંદરમાં પડ્યું છે, અને એ માયા શલ્ય એને દુઃખ આપે જ છે, એ દુઃખનું કારણ જ છે. જેટલું ધર્મ વિશે જાણ્યું છે એટલાને જો એ આચરતો નથી તો એ શલ્ય સહિત જ છે, માયા શલ્ય સહિત જ છે. ત્રીજું શલ્ય છે નિદાન શલ્ય. નિદાન શલ્ય એટલે કે ભવિષ્યકાળમાં ભોગની ઈચ્છા કરવી, આગામી વિષય ભોગની વાંછા, તે નિદાન શલ્ય છે. એટલે આગામી એટલે ભવિષ્યમાં અમુક પ્રકારે અમુક ભોગ પ્રાપ્ત થાય, ઇન્દ્રિયોના વિષય એવા પ્રાપ્ત થાય એવી ઈચ્છા કરવી, એવી વાંછા કરવી, એ નિદાન શલ્ય છે. પોતે કાંઈક શુભભાવ કર્યો હોય તો એના ફળ સ્વરૂપે એવા ભોગની વાંછા કરવી એ નિદાન શલ્ય છે. તો આ ત્રણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય, એ જીવને દુઃખ દેનારા છે, દુઃખ દેનારા છે એટલું જ નહીં, પણ એના નિમિત્તે એને એવા ભાવકર્મ બંધાય છે અને ભાવકર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે, એટલે સંસાર ભ્રમણનું કારણ પણ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ શલ્ય સહિત જ છે, અને મિથ્યાદ્રષ્ટિ જીવ શલ્ય સહિત જ છે તેથી તેને સાચા વ્રત હોય નહીં. એને બાહ્ય વ્રત હોય, દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ છે તેથી તે પણ ખરો વ્રતી નથી, એના વ્રત પણ સાચા નથી. એટલે શુભભાવ છે, સાચા વ્રત નથી. સમ્યક દ્રષ્ટિને જ સાચા વ્રત હોય છે. અને ઇન્દ્રિય જનિત વિષય ભોગોની વાંછા તે તો આત્મજ્ઞાન રહિત રાગ છે, અને તે રાગ સહિતના વ્રત તે પણ અજ્ઞાનીના વ્રત છે, અને તેથી કાંઈ ધર્મ થતો નથી. એનાથી તો સંસાર ફળે છે. માટે શલ્ય રહિત પરમાર્થથી જ વ્રતી થઈ શકાય, શલ્ય વિના જો વ્રત હોય. એટલા માટે ઉમાસાતીજે ભગવાને એમ કહી દીધું કે વ્રતી જીવ શલ્ય રહિત જ હોય. વ્રતી જીવ કહેતા જેને સાચા વ્રત છે એને શલ્ય હોય જ નહીં. આ પ્રકારે ઉમાસાતીજી ભગવાને એમાં સ્પષ્ટતા કરી દીધી. હવે આપણે વ્રતની વાત કરતા હતા, બાર વ્રત વ્રતની વાત કરી અહીંયા, તો એ બાર વ્રત, તો એ બાર વ્રત નું સ્વરૂપ સૂક્ષ્મતાથી આપણે નથી વર્ણવતા, પણ સ્થૂળતાથી તો એને જાણવું જોઈએ, આપણે એટલી તો ખબર હોવી જોઈએ. તો પદ્મનંદી આચાર્ય ભગવાને કહ્યું છે કે વ્રતી શ્રાવક પોતાના પ્રયોજનના વશે સ્થાવર પ્રાણીઓનો ઘાત કરતો હોવા છતાં પણ સર્વત્રસ જીવોની રક્ષા કરે છે. આ પહેલું વ્રત છે, અહિંસા વ્રત. આ પહેલું વ્રત અહિંસા વ્રત, એની એમાં વાત કરી છે. પદ્મનંદી આચાર્ય ભગવાને સાતમો અધિકાર છે દેશવ્રત ઉદ્યોતન. દેશવ્રત ઉદ્યોતન નો સ્વાધ્યાય પહેલા આપણે કર્યો છે એક વખત. તો દેશવ્રત ઉદ્યોતનની અંદર છઠ્ઠી ગાથામાં એની વાત કરી છે કે વ્રતી શ્રાવક પોતાના પ્રયોજનના વશે, જો પોતાના પ્રયોજનના વશે એટલે કે પોતાનું પ્રયોજન તો સ્વરૂપ નો અનુભવ કરવાનું છે, તો એવો એ પ્રયત્ન પુરુષાર્થ કરે છે તો ત્યારે એને સ્થાવર જીવોની હિંસા થઈ જાય, એને કરવી છે એમ નહીં એટલે થઈ જાય, એટલે કહે છે કે પ્રયોજનવશ પોતાના પ્રયોજનના વશે સ્થાવર પ્રાણીઓનો ઘાત કરતો હોવા છતાં પણ સર્વત્રસ જીવોની રક્ષા કરે છે. આ પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય એ બધા જે સ્થાવર જીવો છે, એ સ્થાવર જીવોની એને કઈ હિંસા કરવી નથી, પણ પોતાનું પ્રયોજન સાધવા માટે જે પુરુષાર્થ કરે છે એમાં એને જાણતા જાણતા એવી સ્થાવર હિંસા થાય છે. તો કહે છે કે એવો સ્થાવર પ્રાણીઓનો ઘાત કરતો હોવા છતાં પણ સર્વત્રસ્ત જીવોની રક્ષા કરે છે. બે ઇન્દ્રિયની તો એ રક્ષા કરે જ છે, ત્રસ્ત જીવોની રક્ષા તો સાધકને હોય જ. ત્રસ્ત જીવોની હિંસા જ્યાં થતી હોય એમાં સાધકની અનુમોદના હોય જ નહીં, સાધક જીવને ત્રસ હિંસા હોય જ નહીં. એ ત્રસ હિંસા થાય એમ યત્નાપૂર્વક વર્તે છે. આપણે જૈણાપૂર્વક શબ્દ મૂકીએ છીએ એટલે કે યત્નાપૂર્વક એનું વર્તન એવું જ હોય કે જેથી ત્રસ જીવોની હિંસા થાય નહીં, એવું અહિંસા વ્રત છે. એ પહેલું વ્રત છે. અણુવ્રત, પાંચ અણુવ્રત ગયા છે તેમાં પહેલું એ અહિંસાનું વ્રત છે. તે પછી બીજું વ્રત છે સત્ય. તો સત્ય વચન બોલે છે અને એનું આચરણ પણ સત્ય છે, સાચું આચરણ છે. આચરણમાં પણ એને સત્ય છે, વ્યવહારમાં બધે સત્ય છે, બાહ્ય વ્યવહારમાં પણ એ સત્ય આચરણ સાચું આચરણ કરે છે, સામાન્ય વ્યવહારની અંદર પણ એ કાંઈ અસત્ય ખોટું આચરણ કરતો નથી અને બોલવામાં સત્ય વચન બોલે છે, સાચું વિચારે છે, વિચારમાં પણ એને સત્ય જ છે. એટલે સત્ય તો એને પોતાની સાથે વણાઈ ગયું છે, એને સત્ય વ્રત હોય છે, એને સત્યનું વ્રત હોય છે. સત્યનો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જે જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય છે એનો જેને સ્વીકાર છે એ જ એવા બીજા વ્રત ધારણ કરનારો કહેવાય. એટલે એવું એને સત્યનું આચરણ હોય. ત્રીજું વ્રત છે ચૌર્ય વૃત્તિનો પરિત્યાગ. ચોરીનો પરિત્યાગ, પૂર્ણપણે ચોરીનો પરિત્યાગ. એટલે ચોરી કરવાનો ભાવ પણ હોય નહીં, પરની વસ્તુ લેવાનો ભાવ પણ હોય નહીં. ત્યાં પછી એમ વિચાર ના કરે કે કોઈ પણ પદાર્થ છે ત્યાં તો એ પદાર્થ કોઈનો તો છે નહીં, કેમ કે કોઈ પણ જીવ એને ગ્રહણ તો કરી શકતો નથી, જળને જીવ ગ્રહણ કરી શકતો નથી, એટલે એ પદાર્થ એનો નથી. એવી ખોટી ઊંધી માન્યતા કરી અને પછી એ પદાર્થને લઈ લે એવો ઊંધો વિચાર ના કરે, એમાં તો માયા પણ થઈ જાય અને ચોરી પણ થઈ જાય. એટલે અહીંયા તો વ્યવહારમાં જે એને પ્રાપ્ત થયું છે પોતાના પુણ્યના ઉદયને કારણે જે કાંઈ પ્રાપ્ત થયું છે એ બધું પોતાનું છે એ વ્યવહારથી માને છે અને નિશ્ચયથી એ પોતાથી જુદું છે એમ માન્યતા કરે છે, એવા જીવને કોઈ પણ વસ્તુ પડી હોય તો એને ગ્રહવાનું થાય નહીં, એને લેવાનું થાય નહીં. ભલે આમનામ જ પડી હોય તો પણ એને લેવાનું થાય નહીં. પર વસ્તુને ધણિયાથી જાણે નહીં એટલે એનો ધણી થાય નહીં. કોઈ પણ વસ્તુ આમનામ પડી હોય તો એને લે નહીં, કોઈના આપ્યા વિના વસ્તુ લે નહીં, કોઈના આપ્યા વિના વસ્તુ લે નહીં. એટલે કે જેની જે વસ્તુ છે એ આપે તો જ એને લે, એ સિવાય એ લે નહીં. એટલે એવું એ ચૌર્ય વૃત્તિનો પરિત્યાગરૂપ ત્રીજું અણુવ્રત છે. ચોથું અણુવ્રત છે શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે એવું બ્રહ્મચર્ય વ્રત. જો બ્રહ્મચર્ય વ્રત ચોથું કહીએ છીએ આપણે તો શ્રાવકના બ્રહ્મચર્ય વ્રતની અંદર એ રીતે વાત લીધી છે કે એને પર સ્ત્રીનો ત્યાગ હોય, એને વેશ્યાગમન હોય નહીં, અને પર સ્ત્રીનો ત્યાગ હોય, મન વચન કાયાથી પર સ્ત્રીનું સેવન એ કરે નહીં. માત્ર જેની સાથે એના લગ્ન થયા છે એ જ સ્ત્રીનું, એટલે એમાં પણ કહે છે કે શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે છે. શ્રાવકની વાત છે ને એટલા માટે. એટલે આ ચોથું વ્રત કર્યું. હવે એમાં બ્રહ્મચર્યનું વ્રત એટલે કે ચોથા વ્રતમાં પણ વિશેષતાથી શ્રાવક એવું વ્રત ગ્રહણ કરે છે કે પોતાની સ્ત્રી સાથે પણ અથવા તો પોતાના પતિ સાથે પણ એ બ્રહ્મચર્ય સેવે મન વચન અને કાયાથી. તો એવા બ્રહ્મચર્યના વ્રતને મુનિઓ સાચા અર્થમાં બ્રહ્મચર્યનું વ્રત કહે છે. તો આ ચોથા વ્રતની વાત કરી. અને પાંચમું વ્રત એટલે અપરિગ્રહ, એ પાંચમું વ્રત છે. કોઈ પણ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. હવે ગૃહસ્થાશ્રમમાં છે એટલે અનેક પદાર્થો એની સમીપમાં છે, એ ગૃહમાં રહે છે એટલે એને એ પ્રમાણે એવો પરિગ્રહ તો હોય છે, પણ એ પરિગ્રહ તરફ એ વસ્તુઓ પદાર્થો જે પ્રાપ્ત થયા છે તેના પ્રત્યેનો એનો ભાવ, એના પ્રત્યેનો એનો ભાવ એવો હોય કે એ પદાર્થો મારા નથી, એ પદાર્થો મારા નથી, એવો જે ભાવ છે તે અપરિગ્રહનો ભાવ છે. હજી છોડ્યું નથી છતાં એને નિશ્ચયથી શ્રદ્ધાપૂર્વક તો એમ હોય છે કે આ જે કંઈ છે તે મારું નથી, એનાથી હું જુદો છું, એવો તો ભાવ એને હોય. અને પરિગ્રહ વધારવાનો એનો પ્રયત્ન ક્યારેય હોય નહીં. પરિગ્રહ વધારવાનો એનો પ્રયત્ન, એવી ઈચ્છા એને હોય નહીં. એટલે એને આસક્તિ હોય નહીં. પરિગ્રહ વધારવો નથી એટલે આસક્તિના ભાવ એને ટળી જાય છે. પદાર્થો માટેની આસક્તિ, આ લાવીએને આ લાવીએને આ મેળવવું, વધારે પૈસાને, વધારે મોટું ઘરને, વધારે 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 વધારતો જાય, વધારે કપડાને, વધારે ચપ્પલને, વધારે શૂઝને, આ બધું પરિગ્રહ. એવો ભાવ એને થાય નહીં, કેમ કે એ વસ્તુ લાવે છે તો અંદરમાં પડેલો એવો ભાવ છે એને કારણે તો એ વસાવે છે, કંઈ અમસ્તો તો એ વસાવતો નથી. એટલે કોઈ એમ કહે કે ભાઈ એ બધું છે અને અમે લાવીએ છીએ પણ અમને એના પ્રત્યે રાગ નથી, તો એ વાત તો પણ બરાબર નથી. જો ભાઈ તને રાગ નથી તો પછી તું એવો પરિગ્રહ શા માટે એકઠો કરી રહ્યો છો, શા માટે એકઠો કરી રહ્યો છે? એટલે પોતાની જાતને એમ છેતરે અથવા તો બીજાની સમક્ષ એમ કહે કે ના અમે બધી વસ્તુઓ વસાવીએ છીએ પણ અમને એના તરફ રાગ નથી, અમને એ પરિગ્રહરૂપ નથી, તો એમ હોતું નથી. જેની એવી દશા થઈ છે એને તો એ વસ્તુ વસાવવાનો, લાવવાનો, ભોગવવાનો, વાપરવાનો ભાવ જ હોતો નથી. એટલે સાચા અર્થમાં તો એવું અપરિગ્રહ વ્રત હોય છે. એટલે આ પાંચ અણુવ્રત છે અને એ જ વ્રત મુનિને મહાવ્રત તરીકે હોય છે. મુનિને એ જ પાંચ વ્રત મહાવ્રત તરીકે હોય છે. અહીં આપણે મહાવ્રતની વાત નથી કરવી, એની સૂક્ષ્મતાની અત્યારે નથી વાત કરતા. અત્યારે આપણે શ્રાવકની વાત કરી રહ્યા છીએ. તો પાંચ વ્રત એ પછીના ત્રણ ગુણ વ્રત ગયા છે. દિગ્વ્રત એટલે દિશાઓ, અમુક દિશાઓમાં અમુક સુધી જવું એવું એ દિગ્વ્રત છે. અને એની મર્યાદા એ નક્કી કરે છે કે પોતે અમુક સુધી જશે. એમાં ઘણા પ્રકારે એ મર્યાદાઓને નક્કી કરે છે એવું એ દિગ્વ્રત હોય છે. આપણે એની થોડીક વાત સમજીએ. પાંચ અણુવ્રતની વાત તો બધાને ખ્યાલમાં જ છે, તો થોડીક વાત એ પણ સમજીએ કે આ છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું એ વ્રત જે છે એ બધાને આપણે સમજીએ. આ સાત વ્રત છે એ ખરેખર અણુવ્રતના સહાયક છે. એ અણુવ્રતના સહાયક છે. દિગ્વ્રત, દેશવ્રત અને અનર્થદંડ વ્રત એટલે છઠ્ઠું, સાતમું ને આઠમું એ ત્રણ ગુણ વ્રત છે. અને એ પછી બીજા ચાર વ્રત છે તે શિક્ષા વ્રત છે. સામાયિક, ઔષધ, ઉપભોગ પરિમાણ અને અતિથિ સમવિભાગ એ ચાર શિક્ષા વ્રત છે. એટલે એ રીતે પાંચ અણુવ્રત અને આ ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત મળી અને કુલ બાર વ્રત હોય છે. દિગ્વ્રતનો આપણે વિચાર કરીએ તો દિગ્વ્રતમાં મરણ પર્યંત સૂક્ષ્મ પાપોની નિવૃત્તિ માટે દસે દિશાઓમાં આવવા જવાની મર્યાદા કરવી તે દિગ્વ્રત છે. મરણ પર્યંત સૂક્ષ્મ પાપોની નિવૃત્તિ માટે દસે દિશાઓમાં આવવા જવાની મર્યાદા કરવી એટલે કે કારણ વગરના રખડપાટ કરવાની. આપણે ખૂબ રખડપાટ કરીએ છીએ, જ્યાં ત્યાં ચાલ્યા જઈએ છીએ, તો એમાં પાપ તો થાય જ છે ને. એટલે સાધકજી એવી મર્યાદા કરે છે કે ભાઈ અહીંયાથી આગળ વધારે અમારે જવું નથી, કેમ કે જવામાં પણ જાય છે તો એમાં પણ પાપ તો થાય જ છે ને. આ વાહન ચાલે છે તો પાપ વિના થોડું ચાલે છે, કોઈ પણ વાહન ચાલે છે તો પાપ વિના થોડું ચાલે છે. ત્યાં કહે છે કે એવી રીતે એ પોતે દસે દિશાઓમાં આવવા જવાની મર્યાદા કરી અને રહે છે એ દિગ્વ્રત છે. સાતમું દેશવ્રત છે. એ દેશવ્રતમાં એવી જ રીતે જીવન પર્યંત જે દિગ્વ્રતની મર્યાદા કરી છે તો એમાં પણ એ વધારે સંકોચ કરે એટલે એમાં પણ પછી વધારે લિમિટેશન લાવે છે. એટલે સમય પ્રમાણે પણ અને પછી વિસ્તાર પ્રમાણે પણ. એટલે જેમ કે પોતે અમુક દિશામાં આટલું જવું, આ જે માન્યતા કરી હતી કે ભાઈ આ પોતાના દેશમાં જ રહેવું કે એવી માન્યતા રાખી હતી દિગ્વ્રતમાં, એવી બાધા કરી હતી, એમ પ્રતિજ્ઞા કરી હતી, તો એમાં પછી એ વધારે છે કે બસ આ શહેર પૂરતું કે આ શેરી પૂરતું જ મારે જવું, એથી વધારે આગળ ન જવું, આવી પણ એ મર્યાદા કરે છે. અને સમયની રીતે પણ એવી મર્યાદા કરે છે કે આટલો વખત જ મારે આ કરવું, અહીંયા જવું કે ન જવું, એવી મર્યાદા કરે છે. એટલે આવવા જવાની એ મર્યાદા કરે છે, એ દેશવ્રત છે. આઠમું અનર્થ દંડ વ્રત. અનર્થ દંડ વ્રત, અનર્થ કારણ વિના, કોઈ પણ કારણ વિના એ બીજા જીવોને દંડ આપે છે એને એવું ન થાય એ માટે અનર્થ દંડ વ્રત કહ્યું છે. તો પ્રયોજન રહિત, કોઈ પણ કારણ વિના પાપ વધે એવી ક્રિયાનો ત્યાગ કરવો તે અનર્થ દંડ વ્રત છે. અનર્થ દંડમાં એ જાણે અજાણે સમજ્યા વગર બીજા જીવોને દુઃખ પહોંચે, એની હિંસા થાય, એવું જે કરી રહ્યો છે એને એ પોતે સમજી અને ત્યાગે છે. એટલે પ્રયોજન રહિત પાપને વધારનારી જે ક્રિયાઓ એનો ત્યાગ કરવો, જ્યાં પાપ થાય છે એવી ક્રિયાનો ત્યાગ કરવો એ અનર્થ દંડવ્રત છે. અનર્થ દંડના પાંચ ભેદ છે. પાપનો ઉપદેશ, પાપનો ઉપદેશ, હિંસા આદિ પાપનો ઉપદેશ આપવો એ અનર્થ દંડ વ્રતનો એક ભેદ છે. બીજો ભેદ છે હિંસાદાન. હિંસાદાન એટલે કે જેનાથી હિંસા થાય એવા ઉપકરણો વગેરે આપવા, શસ્ત્ર આપવા, તલવાર આપવી કોઈને, આ બધું જે આપવું, એવા વેપાર ધંધા કરવા. ઘણાને હોય છે ને ગનનો બિઝનેસ હોય, અને એવો જે બુલેટ, ગનની બુલેટ હોય એનો બિઝનેસ હોય, ને આ બધું જેના દ્વારા હિંસા થાય, તો એ બધા ધંધા જે છે તે અનર્થ દંડ કરનારા છે. એટલે એ બીજું હિંસાદાન. ત્રીજું અપધ્યાન, એટલે બીજાનું ખરાબ વિચારવું, બીજાનું બુરું વિચારવું, એ અપધ્યાન. ચોથું દુઃશ્રુતિ. દુઃશ્રુતિ એટલે રાગ દ્વેષને વધારનારા ખોટા શાસ્ત્રોનું શ્રવણ કરવું, એ દુઃશ્રુતિ. દુઃ એટલે ખરાબ, શ્રુતિ સાંભળવું, જેના દ્વારા હિંસા આદિના ભાવ આવે, જેને વાંચવાથી આપણને એવા હિંસાના કરવા, હિંસા કરવાના ભાવ આવે, એ બધું એ દુઃશ્રુતિ છે. અહીંયા જે આ વિડીયો ગેમ જે આવે છે એમાં મોટાભાગે એવી જ વાત હોય છે કે સામી વ્યક્તિને મારવી, એ મારવાનો જ ભાવ એમાં હોય, એ જાતની વિડીયો ગેમ હોય છે. એટલે બાળકોને એવી ગેમ રમવાને કારણે શું થાય, એમનું ડેવલપમેન્ટ જ એવું થાય કે દુશ્મનને મારવો, બીજાને મારવો, એમને એ મગજમાં એ સહજ વાત થઈ ગઈ હોય. આપણે તો કોઈને પણ દુઃખ ન પહોંચાડીએ, આપણે તો કોઈને પણ દુઃખ ન પહોંચાડીએ એવી વાત છે. તો આવું વાંચન કરવું, આવું સાંભળવું, આવું રમવું, આ પ્રકારે રમવું, એ પણ દુઃશ્રુતિ છે. જેમ કે પહેલાના વખતમાં ચોપાટ વગેરે રમતા હતા તો એમાં એમ આવે કે આ કાંકરીને મારી, મારવાના ભાવ એમાં જે આવે, જ્યાં જ્યાં એવી વાત આવે, એ દુઃશ્રુતિ છે. ટીવી જોતા હોઈએ અને પછી એમાં સ્ટોરીની અંદર એવું આવે કે પેલાને મારો, મારો, એને તો મારી જ નાખવો જોઈએ, અથવા તો વાતચીત કરતા હોય કોઈ સાથે ત્યારે પણ આપણે કહીએ કે એને તો મારી જ નાખવો જોઈએ, આવા જે બધા ભાવ જે છે તે અનર્થ દંડમાં આવે છે. એ અનર્થ દંડ છે. તો એ અનર્થ દંડ હોય નહીં, આપણને એ દ્વેષને વધારનારા છે. એમાં શાસ્ત્રો હોય એટલી જ વાત નહીં, પણ રોજે રોજની આપણી લાઈફમાં, ડે ટુ ડે લાઈફની અંદર આપણે આ જ કરી રહ્યા છીએ. અનર્થ દંડ સમજ્યા વિના દિવસમાં કેટલી વાર કેટલાઓ લોકોને વિશે આપણે આવી વાત કરીએ છીએ. એ ચાર વસ્તુ થઈ. અને પાંચમું છે પ્રમાદચર્યા. પ્રયોજન વગર જ્યાં ત્યાં જવું, તથા પછી કારણ વિના એ જમીનનું ખોદવું, પૃથ્વીને ખોદવું, આ બધું કંઈક કંઈક કયા કરે, કોઈ પણ જાતના પ્રયોજન વિના. એટલે એમાં જે ધાર્મિક પ્રયોજન તો કાંઈ છે નહીં, પોતાના આત્માને અર્થે તો પ્રયોજન નથી, ને છતાં કાંઈક કંઈક કર્યા કરે, એમાં પણ સૂક્ષ્મ હિંસા થાય છે ને, એમાં એક ઇન્દ્રિયની હિંસા થાય, ને ઘણી વાર તો ત્રસ હિંસા પણ થાય. એટલે એ પ્રમાદચર્યા, એ અનર્થ દંડ છે. સમજ્યા વિના કોઈને દંડ આપવો એ અનર્થ દંડ છે. ભલે એને દંડ પહોંચતો નથી, પણ તમને જે ભાવ આવ્યો એથી તમને એનું બંધ પડે છે, એ પાપનો બંધ પડે છે. શિકાર, જય પરાજય, યુદ્ધ, પરશ્રીગમન, ચોરી વગેરેનું કોઈ પણ વખતે ચિંતવન કરવું નહીં. આ બધાનું ચિંતવન પણ કરવું નહીં, કેમ કે એ બધા માઠા ધ્યાનોનું ફળ પાપ જ છે. તો આ ત્રણ ગુણ વ્રતની વાત કરી આપણે. હવે ચાર શિક્ષા વ્રતની વાત કરીએ. તો સામાયિક વિશે તો ઘણો વિસ્તાર થાય, ઘણી વાત છે. સાચું સામાયિક કોને કહેવાય, સ્થૂળતાથી સામાયિક આપણે કોને કહીએ છીએ, પણ સાધકને શ્રાવકને સામાયિક હોય જ. સામાયિકનું વ્રતની અહીંયા વાત કરવી છે. તો સામાયિક વ્રત માટે પહેલા તો સમજીએ કે શું છે સામાયિકનું વ્રત. મન વચન કાયા વડે કૃત કારિત અનુમોદનાથી હિંસા આદિ પાંચ પાપોનો ત્યાગ કરવો તે સામાયિક છે. મન વચન કાયા વડે કૃતકારિત કરવું પણ નહીં અને કરવા પ્રત્યે અનુમોદના પણ આપવી નહીં, કરાવવું પણ નહીં, અનુમોદવું પણ નહીં. કૃતકારિત અને અનુમોદન કરવું પણ નહીં, કરાવવું પણ નહીં અને એની અનુમોદના પણ આપવી નહીં. એવું કરવાથી જે પાપ થાય છે તો એવા પાપનો ત્યાગ કરવો એને સામાયિક કહ્યું છે. એટલે આ સામાયિક શુભભાવ રૂપ છે. આ જે સામાયિક છે તે શુભભાવ રૂપ છે. પણ એટલી અંતિ વાત નથી, એનો ઘણો વિસ્તાર મોક્ષશાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્રમાં નવમા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. અને અધ્યાત્મમાં સામાયિકની વાત તો ઘણી કરવામાં આવે છે. સામાયિક તો એ પોતાને લાભ આપનારું છે, પોતાને જેનાથી લાભ થાય છે પોતાના આત્માને એને સામાયિક કહ્યું છે. ઈક એટલે લાભ અને સામ એટલે પોતાના સ્વરૂપને જે લાભ આપે છે એ સામાયિક છે. સામાયિકને સમર્પણ કહ્યું છે. પોતાના સ્વરૂપને વિશે રહેવું એ સંવર છે, એ જ સામાયિક છે. વિધિની રીતે વાત કરીએ તો પોતાના સ્વરૂપને વિશે રહેવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, બે ઘડીનું સામાયિક જે કરવામાં આવે છે, પોતાના સ્વરૂપને રહેવા માટે કરવામાં આવે છે. એ કંઈ વિધિ છે એમ નથી, પણ એ સ્થિરતા કરી અને પોતાના સ્વરૂપમાં જવાનો જે પ્રયત્ન છે એ સામાયિક રૂપે છે, સંવર રૂપે છે. તો એવું સામાયિક ધર્મીને હોય છે, સમ્યક દ્રષ્ટિને એવું સામાયિક હોય છે. એ પોતે એક જ સ્થાનમાં સ્થિરતા કરીને રહે છે, એટલે મન વચન કાયાની સ્થિરતા કરીને એવું બે ઘડીનું સામાયિક કરે છે. એમાં એ કાયોસર કરે છે ત્યારે તો એ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે. સામાયિકમાં કાયોત્સર્ગ હોય છે ને, સ્તુતિ હોય, વંદન હોય અને સ્થિર ચિત્તે બેસવું થાય છે. અને વિશેષતાથી કાયોત્સર્ગ કરે છે તો એ તો નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ છે. સામાયિકમાં મનોમંથન ચિંતવન પણ હોય, એટલે જે પૂર્વે સ્વાધ્યાયો કર્યા છે એનું ચિંતવન કરી અને સ્વરૂપમાં જવાનો પ્રયત્ન જે કરવામાં આવે, ચિંતવન દ્વારા સ્વરૂપમાં જવાનો પ્રયત્ન એ પણ હોય છે. સામાયિકની અંદર શાસ્ત્ર વાંચન પણ હોય, એવું બે ઘડી માટે શાંત ચિત્તે બેસવું, એક જ જગ્યાએ મન વચન કાયાની શાંતિ રાખીને બેસવું, એમાં શાસ્ત્ર અભ્યાસ કે સ્વાધ્યાય પણ હોય, તો એવું સામાયિક સાધકને હોય જ છે. એવું સામાયિક સાધક જીવને હોય જ છે. સમ્યક દ્રષ્ટિને આવું સામાયિક હોય છે. તો એ વ્રત તરીકે દસમા વ્રતની વાત કરી. નવમા વ્રતની કરી. તે પછી દસમું વ્રત છે ઔષધ ઉપવાસ. જો ઉપવાસ બાહ્ય તપ છે એમ ન સમજવું. આપણે ઉપવાસ શબ્દનો અર્થ સમજીએ છીએ કે ઉપરવાસ એટલે પોતાની સમીપમાં વાસ, એ ઉપવાસ. પોતાની સમીપમાં વાસ એવા ઉપવાસ વખતે એને બાહ્યમાં ખોરાકનો ત્યાગ હોય છે એટલે એવો ઉપવાસ, અને એવા ઉપવાસમાં અહીંયા તો એમ વાત લીધી છે કે પૌષદ ઉપવાસ, એટલે પૌષદ ઉપવાસ એટલે એકાંતમાં રહી અને સાવધ યોગને છોડી અને એમ ઉપવાસ કરવો એ પૌષદ ઉપવાસ છે. એવો પૌષદ ઉપવાસ કરવામાં જે દિવસે કરીએ એના પહેલાના દિવસે અને પછીના દિવસે એક આસન પૂર્વક એ કરવામાં આવે. એક આસન પૂર્વક એટલે કે વધારે જગ્યાએ ફરવામાં ના આવે, એક જ જગ્યાએ રહેવામાં આવે. એક જ આસને બેસી જવાયું તો શક્ય નથી થતું, પણ એક જ જગ્યાએ એક જ રૂમમાં તો એક જ રૂમમાં જ એ રહેવામાં આવે. સામાન્ય રીતે ઉપવાસમાં રહીને એવા ઔષધ ઉપવાસ કરવામાં આવે છે. કોઈ પણ તિથિ, પાંચમ છે, આઠમ છે, ચૌદસ છે, આદિ દિવસે ઉપવાસ આદિ કરીને એકાંતવાસમાં રહી સંપૂર્ણ સાવધ યોગને છોડવો અને સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ ધર્મ ધ્યાનમાં રહેવું તે પૌષદ ઉપવાસ છે. તો આવો પૌષદ ઉપવાસનું વ્રત હોય છે, એવું વ્રત પણ લે છે. એટલે જ્યારે જ્યારે એ તિથિ કે જે કંઈ હોય છે એવા ખાસ અવસર ત્યારે પૌષદ ઉપવાસ કરે છે. જેને આ વ્રત પ્રતિમા છે એવા એ પૌષદ ઉપવાસ કરે છે, સામાયિક પણ કરે છે. ત્યાર પછી છે અગિયારમું વ્રત છે તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત. શ્રાવકો ગૃહસ્થાશ્રમમાં છે એટલે એને કેટલાક ભોગ ઉપભોગતો હોય છે. ભોગ એટલે એક વસ્તુને એક જ વખતમાં ભોગવી લેવાય છે તેને ભોગ કહેવાય, અને ઉપભોગ એટલે ફરી ફરી અને એને વાપરવામાં આવે છે એને ઉપભોગ કહીએ છીએ. તો શ્રાવકને એવા ભોગ ઉપભોગ હોય છે અને એના નિમિત્તથી એને હિંસા થાય છે. તો ભોગ અને ઉપભોગની વસ્તુઓનું માપ કરી લેવું એટલે એની મર્યાદા બાંધી લેવી. ભોગ અને ઉપભોગની વસ્તુઓનું માપ કરી લેવું કે બસ આનાથી વધારે મારે આ ભોગ ન જોઈએ, કે ઉપભોગની વસ્તુઓ જે છે એ આનાથી વધારે મારે જોઈએ નહીં, એની મર્યાદા બાંધી લેવી. પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત છે. તો એ અગિયારમું વ્રત થયું. અને બારમું વ્રત છે અતિથિ સંવિભાગ વ્રત. અતિથિ સંવિભાગ વ્રત એટલે એમાં એમ લાગે કે અતિથિનું સ્વાગત કરવું અને અતિથિને આશ્રય આપવો, અતિથિને દાન આપવું, આ વાત આવે. પણ એમાં અતિથિ કોણ, અતિથિ કોણ છે? તો કે શ્રેષ્ઠ અતિથિ તો મુનિ છે. શ્રેષ્ઠ અતિથિ કોણ છે? મુનિ છે. એટલે અતિથિનો અર્થ આપણે કરીએ મુનિ, તો કે મુનિ વગેરે માટે આહારની અથવા તો એમને ઔષધની જરૂર છે અથવા તો શાસ્ત્રની જરૂર છે, તો એ બધાની વ્યવસ્થા કરવી, એ એમને લાવી આપવા, એનું એમને દાન આપવું, એ અતિથિ સંવિભાગ વ્રત છે. મુનિ હોય અથવા તો ક્ષુલક હોય કે કેલક હોય કેવા સાધક હોય એ એમને માટે આહાર છે, અને મુનિ છે તો એમને કમંડળ છે, પીંછી છે, વસ્તિકા આદિનું એમને દાન દેવું, એ અતિથિ સંવિભાગ વ્રત છે. એમને ઔષધનું દાન આપવું, એમને જરૂર હોય ઔષધની તો એ એમને આપવું, આ જે છે તે બધું અતિથિ સંવિભાગ વ્રતમાં હોય છે. એટલે એવા સાધક જીવને આવી વ્યાવૃત હોય છે. તો આ ચાર શિક્ષા વ્રતની વાત કરીએ તો આ પ્રમાણે કુલ 12 વ્રત જે છે તે દેશ ચારિત્ર છે. અને જેને સમ્યક દર્શન થયું છે એને આવું 12 વ્રત પૂર્વક દેશ ચારિત્ર હોય છે, અને દેશ ચારિત્ર છે એ પાંચમા ગુણસ્થાનની દશામાં છે. હવે પ્રશ્ન એવો થાય આપણને કે સમ્યક દ્રષ્ટિ છે ને એને દર્શન પ્રતિમાની વાત કરી તો એને એ દર્શન પ્રતિમા સહિત છે તો એને ચારિત્ર હોતું જ નથી, આ વ્રત વગેરે કાંઈ બિલકુલ હોતા જ નથી. તો કહેવાનો આશય એવો છે કે એમાં એમ નથી કે હજી વ્રત એટલે બીજી પ્રતિમા નથી લીધી એટલે સમ્યક દર્શન છે છતાં એને બિલકુલ ચારિત્ર નથી, એવો અર્થ કહેવાનો નથી. એને પણ આ બધા વ્રત તો હોય જ છે, એને પણ આ બધા વ્રત તો હોય જ છે, પણ એને એ પૂર્ણપણે જયારે સ્વીકારે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે એ વ્રતી થયો, ત્યારે એ વ્રતી થયો. એટલે આ બીજી પ્રતિમા એ રીતે એ અર્થમાં કરવામાં આવી છે. જો સમ્યક દર્શન ન થયું હોય તે છતાંય આવા વ્રત પાળવામાં આવે તો એને પોતાની સાધનામાં એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવામાં એ ઉપયોગી નીવડે છે. એટલે સમ્યક દર્શન થશે પછી આપણે આ બધું કરીશું એ માન્યતા પણ ખોટી છે, મિથ્યા છે. એને સાચા વ્રત નથી હોતા એમ કરી અને આપણે પછી વ્રતની ઉપેક્ષા કરીએ એ તો ગૃહિત મિથ્યાત્વ થશે. શ્રાવકના વ્રત છે એ સમ્યક દર્શન સહિત હોય તો સાચા વ્રત આપણે કહીએ એ વાત તો બરાબર છે, તો નિશ્ચય અપેક્ષા એ વાત કરી. પણ શ્રાવકને ભલે એ સમ્યક દર્શન એને પ્રગટ નથી કર્યું તે છતાંય આવા વ્રત હોય અને આવા વ્રત છે તે એની સાધનામાં સહકારી છે, એટલે કે એને લીધે થઈ અને અનુકૂળતા થાય છે, પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, ત્યારે ઘણી બધી વસ્તુઓ એને કરવાની હોય છે. ત્યાં પછી એમ ના હોય કે ના અમને તો અકર્તા ભાવ છે, અમારે આ કરવાની કાંઈ જરૂર નથી, એમ નથી હોતું. બાહ્ય આચરણ એવું જ હોય, અંતરંગ દશા જે પ્રમાણે હોય એ પ્રમાણે બાહ્ય આચરણ હોય જ. તમે અંતરમાં એમ સ્વીકાર કર્યો હોય કે આ બધું મિથ્યા છે, આ બધાથી જુદો હું ભગવાન આત્મા છું, સ્વ પરનો ભેદ, એનો જયારે તમને અંદરમાં વિચાર ચાલતો હોય તો પછી બાહ્યમાં આવા 12 વ્રત હોવા જ જોઈએ, 7 લેસનોનો ત્યાગ પણ હોવો જ જોઈએ. આ બધી વાતને આપણે સાથે રાખવાની છે. જો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ ત્યારે આપણને ઘણી બધી વાત સમજમાં આવી હોય તો એ સમજીએ છીએ, એ સિદ્ધાંતોનો આપણે સ્વીકાર કરીએ છીએ, તો એમાં મહાપુરુષોએ ક્યાંય એમ નથી કહ્યું કે આ સિદ્ધાંતનો સ્વીકાર કરજે અને બાહ્યમાં ગમે તેમ આચરણ કરજે, એમ ક્યારેય કોઈએ કહ્યું નથી. સિદ્ધાંતની વાત કરી હોય તો તમને માત્ર સિદ્ધાંત સમજ્યા વગર આવા બાહ્ય વ્રત તપાદીમાં રોકાઈ ન રહો એટલા માટે એમ કહ્યું હોય કે ભાઈ એ ધર્મ નથી, એ શુભ ભાવ છે. પણ એમ નથી કહ્યું કે એને નહીં આચરવા, એમ નથી કહ્યું. કોઈ મહાપુરુષ એમ કહેતા જ નથી કે બાહ્ય તપ વ્રત આદિનો ત્યાગ કરવો, એવું કોઈ કહેતું નથી. બાહ્ય તપ વ્રત તો સાથે સહચર હોય જ છે, એ તો સાથે સહચર હોય જ છે. જીવને શુદ્ધ ભાવ નથી અને એ શુભ ભાવને પણ છોડી દેશે તો એની કેવી ગતિ થશે? તો દુર્ગતિ થશે પ્રભુ. એટલે જ્યાં સુધી પોતે શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી કરી ત્યાં સુધી આવા શુભ ભાવ હોય ને હોય જ છે. વ્રતિને પછી સલ્લેખનાની પણ વાત કરી છે અને ક્યાંક કોઈક જગ્યાએ એને સલ્લેખનાના વ્રત તરીકે પણ લેવામાં આવ્યું છે. 11મું વ્રત સલ્લેખનાનું વ્રત એમ પણ લેવામાં આવ્યું છે. તો સલ્લેખના જે છે એની પણ સહેજ વાત કરીએ. તો સલ્લેખના શું છે? તો કે એવા વ્રતધારી શ્રાવકને મરણ વખતે થનારી એ સલ્લેખના છે એનું એ પ્રીતિપૂર્વક સેવન કરે છે. તો એમાં શું છે? તો એક પછી એક બધા પરિગ્રહોનો એ ત્યાગ કરે છે. એક પછી એક બધા પરિગ્રહોનો ત્યાગ કરતો જાય છે, સાથે એક આખા ક્રમમાં ધીરે 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 જેનો હવે ઉપયોગ કરવાનો જ નથી એવી વસ્તુઓ બધીનો ત્યાગ કરે છે. બધી જ વસ્તુઓનો એ ત્યાગ કરે છે. જેમ કે શરીર છોડવાનું છે તો પછી હવે વધારે જીવન રહ્યું નથી તો બધી વસ્તુનો એ ત્યાગ કરે છે. આહારનો પણ પછી ત્યાગ કરે છે અને સૌથી છેલ્લે પછી પાણીનો પણ એ ત્યાગ કરે છે. સલ્લેખના જે છે એ સમાધિ મરણનું એક કારણ કહેવાય છે, પણ સમ્યક દ્રષ્ટિને એવા સલ્લેખના હોય છે એને એ સમાધિ મરણનું કારણ થાય છે. છતાં એ સમ્યક દર્શન નથી અને આવું જે સલ્લેખના હોય છે તો એથી પણ મરણ સમયે એને શુભ ભાવ રહે છે. તો આપણે આ રીતે અહીંયા રત્નકર્ણક શ્રાવક આચારમાંથી આ વ્રતની વાત કરી, એટલે બીજી પ્રતિમાની વાત કરી. એના પછી શ્લોક 139માં સામાયિક પ્રતિમા ધારીનું લક્ષણ બતાવ્યું છે. જો આપણે સામાયિકની વાત અહીંયા વ્રતમાં લીધી છે, તે છતાંય જે 11 પ્રતિમાની વાત છે એની અંદર એ રીતે લેવામાં આવ્યું છે કે ત્રીજી પ્રતિમાને સામાયિક પ્રતિમા કહેવામાં આવી છે. તો આપણે એ શ્લોક લઈએ, 139મો શ્લોક છે. ચતુરા વર્ત ત્રિતયસ ચતુઃ પ્રણામ સ્થિતો યથા જાત સામાયિકો દ્વિનિષદ્ધ સ્ત્રી યોગ શુદ્ધ સ્ત્રી સંધ અભિવંદી. શ્લોક 139નો અર્થ અહીંયા આપ્યો છે, કહે છે કે ચતુરા વર્તતિ ત્રય એટલે ચારે દિશાઓમાં ત્રણ ત્રણ આવર્તન કરનાર, ચતુઃ પ્રણામ ચાર દિશાઓમાં એક એક પ્રણામ કરનાર, યથા જાત એટલે અભ્યંતર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત, સ્થિત દ્વિનિષદ્ય સ્થિત એટલે કાયોસર્ગથી સ્થિત અને દ્વિનિષદ્ય એટલે કે બે આસન કરનાર, બે વાર બેસીને નમસ્કાર કરનાર, ત્રિયોગ શુદ્ધ એટલે મન વચન કાયા એ ત્રણ યોગોને શુદ્ધ રાખીને, ત્રિસંધ્યમ એટલે સવાર બપોર અને સાંજ એમ ત્રણ સંધ્યા સમયે અભિવંદી અભિનંદન કરનાર, સામાયિક એમ અભિવંદન કરનાર અર્થાત ત્રણ સંધ્યા સમયે સામાયિક કરનાર એ સામાયિક પ્રતિમાધારી શ્રાવક છે. એ સામાયિક પ્રતિમા જે છે એની અહીંયા વાત કરી છે, સહેજ વિધિ બતાવી છે અને એને એમ ત્રણ વખત સામાયિક હોય છે. એમાં ટીકામાં એ રીતે એમ સમજાવ્યું છે કે સમયથી અર્થાંત પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. સાચું સામાયિક તો પોતાના સ્વરૂપને સમજે ત્યારે જ હોય છે. એટલે જે સાધક છે એને એવું પોતાનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યું છે એમ એ પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. તો તે કેવો છે? તો કહે છે કે ચાર વખત એટલે દરેક દિશામાં ચાર વખત અને એટલે ચારે દિશામાં અને ત્રણ ત્રણ આવર્તન કરનાર અર્થાત એક એક દિશામાં કાયોસર્ગના વિધાનમાં નમો અરિયંતાણામથી તુસ્વામી આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં ત્રણ આવર્તન એમ ચાર વખત આવર્તન કરનાર તથા આદિ અને અંતમાં એક એક પ્રણામ એમ ચાર પ્રણામ કરનાર ઉભા રહીને કાયોસ્તર્ગમાં સ્થિત અને બાહ્ય અભ્યંતર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત બે આસનો કરનાર અર્થાત દેવ વંદના કરનાર એ પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને એને પ્રણામ કરવા જોઈએ અને ત્રણ યોગ અર્થાંત મન વચન કાયાના વ્યાપારો શુદ્ધ કરીને પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને અભિવંદી એટલે અભિનંદે છે અર્થાત એવું સામાયિક કરે છે. અભિવંદન કરવાનો જે સ્વભાવ છે તેવો તે કેવી રીતે અભિવંદે છે? તો કે ત્રણ સંધ્યાઓના સમયે એટલે કે ક્યારે અભિનંદે છે? તો ત્રણ સંધ્યાઓના સમયે અભિવંદે છે એટલે ત્રણ વખતે એ પ્રતિક્રમણ કરે છે. ચારે દિશાઓમાં દરેકમાં ત્રણ ત્રણ આવર્તન એટલે કુલ 12 આવર્તન અને એક એક દિશામાં એક એમ ચાર પ્રણામ કરી અભ્યંતર અને બાહ્ય પરિગ્રહ રહિત મુનિ સમાન ખડગાસન કે પદ્માસન ધારણ કરી મન વચન કાય એમ ત્રણ યોગ શુદ્ધ કરી સવાર બપોર અને સાંજે સંધ્યાના સમયે સવાર બપોર અને સાંજ એને સંધ્યા કહી છે એક અપેક્ષાથી. એટલે આપણે તો સંધ્યાનો અર્થ સાંજ કરીએ છીએ. સવારે બપોરે અને સાંજે એ ત્રણ વખત સામાયિક કરનાર વ્યક્તિ એ સામાયિક પ્રતિમાધારી કહેવાય છે. તો આવું સામાયિક પ્રતિમા હોય છે. હવે પછી 140ની અંદર શ્રાવકના પ્રોષદ ઉપવાસની વાત કરશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો બીજી વ્રત પ્રતિમા અને ત્રીજી સામાયિક પ્રતિમા એ ત્રણ પ્રતિમાની વાત પૂરી થઈ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.